સ્વભાવની શીતળતા, જેની વાણીમાં શીતળતા હોય. વાણી એસી બોલીએ મન કા આપા ખોઈ, ઔરન કો શીતલ કરે ઔર આપન શીતલ. જેની શીતળ પ્રકૃતિ હોય, સ્વભાવને શીતળ રાખો. ક્યારેય પણ આવેગ કે આવેશમાં આવવા દેવું નહીં. અને વ્યક્તિના જીવનમાં જ્યારે પણ આવેગ કે આવેશ આવે અને તે વખતે તમે જે કાંઈ નિર્ણય લો ને, એ નિર્ણય તદ્દન ખોટો હોય, વિકૃત હશે. આવેગના સમયમાં કે ક્યારે પણ કે આવેશના સમયમાં નિર્ણય લઈ શકાય જ નહીં. ભલે આજે શાંત રહો, કાલે ફરી આપણે જોઈશું, એમ એને મુદત પાડી દેવામાં આવે. આવેશ એક એવો છે કે માણસની નિર્ણય શક્તિને કુંઠિત કરી નાખતો હોય. આવેગ અને આવેશ બંને ચિદ્ભ્રમ થઈ જાય. પોતે જે નિર્ણય લઈ રહ્યો છે એ નિર્ણયની અંદર સ્થિરતા નથી, પરિપક્વતા નથી, છે પણ માત્ર આવેશના ઉદ્વેગ વાળી છે. આમ કરી નાખીશ, આમ કરી નાખીશ. પણ માણસ જયારે સ્વયં ટાઢો પડે, શીતળ થાય, ત્યાર પછી એને પોતાને ખબર પડે કે ઓહો, આ તો જરા ખોટો નિર્ણય લેવાય, ખોટું બોલાઈ ગયું, ભૂલ થઈ ગઈ. સ્વભાવ મન શીતળતાને પ્રાપ્ત થાય ત્યારે જ એને શાંતિ મળે, ત્યારે જ એ સ્વસ્થ થઈને કંઈ પણ વિચારી શકતું હોય. અને એટલા માટે સ્વસ્થ ચિંતન કરવા માટે પણ શીતળ સ્વભાવની આવશ્યકતા છે. આત્મચિંતન વ્યગ્રતાથી કે ઉગ્રતાથી નહીં થઈ શકે. અને જ્યાં સુધી આ બે અંદર પડેલા હશે રાગદ્વેષ સહિત, તો ક્યારે તમને એકાગ્ર નહીં થવા દે. અને એટલે બાપજી આદેશ કરે છે, સમદ્રષ્ટિ, એ તો ખરી, કોઈના પ્રત્યે કોઈ પણ ભેદભાવ નહીં. જ્યાં સુધી ભેદભાવ મનમાં રહેશે ને, ત્યાં સુધી વિક્ષેપ અને આવરણ બન્યા રહેવાના. એટલે શીતળ સ્વભાવ અને સમદ્રષ્ટિ આ બે દુનિયાના ઘણા બધા કાર્યો અને ઘણા બધા નિર્ણયો, અરે આ જે વેદો અને ઉપનિષદો છે ને, એ બધા જ ઋષિઓના શાંત જીવનના ચિંતનમાંથી નીકળેલો સાર છે. એમાં કોઈ ચંચળતા નથી. અને એટલે તો આટલા વર્ષો, આટલી પેઢીઓ, આટલા યુગો પછી પણ એ વેદો અને વેદોના મંત્રો અક્ષુણ્ણ રહેલા છે, એમાં કોઈ પરિવર્તન નથી આવતું. શાશ્વતતા એની અંદર છે. એ ઋષિઓએ આપણને જે મંત્ર આપ્યો છે, જે વિદ્યા આપી છે, એ વિદ્યાની અંદર ચિંતન કરતા કરતા, સંશોધન કરતા કરતા, એ ઋષિઓમાં સ્થિરતા હતી, સમતા હતી, શીતળતા હતી. અને એના પરિણામરૂપ આટલા વર્ષો અને યુગો પછી પણ, આટલી પેઢીઓ પછી પણ આપણને એ વેદ મંત્રોની અંદર આસ્થા છે. એની અંદર તથ્ય છે કે જેને કારણે આપણે એટલી શ્રદ્ધા, વિશ્વાસ આટલી પેઢીઓ પછી પણ, આટલા સમય બાદ પણ રાખીએ છીએ. ચિંતનની વાસ્તવિકતા, ચિંતનનું સત્યત્વ, શક્તિ એની જેટલી ધીરજ હશે, જેટલી વિહવળતા દૂર રાખીને શાંત ચિત્ત હશે, અને એમાંથી જે નિર્ણય લેવાયો હશે ને, એ સનાતન તરીકે સ્થપાઈ શકે છે, શાશ્વત પણ બની શકે છે. પોતાના સ્વરૂપ સુધી પહોંચવા માટે પણ, આત્મસ્થ થવા માટે, આત્માનો આનંદ નિજાનુભૂતિ પ્રાપ્ત કરવા માટે પણ સાધકે સમદ્રષ્ટિ અને શીતળતા આ બે જરૂરના છે. જેની પાસે સ્વભાવની શીતળતા નથી અને જેની પાસે સમદ્રષ્ટિ નથી, એવો માણસ ક્યારે પણ પોતાના ભાવથી ઉપર નહીં ઉઠી શકે, આત્મસ્થ નહીં બની શકે. ભેદ છે, રાગ દ્વેષ છે, અદ્વૈતને એટલા માટે જ સ્થાપવાનું છે, અદ્વૈતનો એટલા માટે સ્વીકાર કરવાનો છે કે નિર્વિઘ્ને અને બિલકુલ શાંત ભાવથી આપણે આપણા સ્વસ્વરૂપને ખૂબ સારી રીતે સંભાળી શકીએ. મન દરિયા જેવું છે, દરિયાની અંદર મોજા ઉછળે છે અને પાછા દરિયાની અંદર જ સમાઈ જાય છે. મોજા દેખાય છે પવનના આશ્રયથી, એ ઊભા થાય છે અને પાછા અંદર પડે છે, પણ અંદર પડતા પછી પાછો એ સમુદ્રનો સમુદ્ર બની જાય છે. આમ દેખાવમાં મોજા દેખાય, પણ જ્યારે એ દરિયામાં ભળી જાય એટલે પાછું મોજું નહીં, પછી એ દરિયો બની જાય. એમ આપણા મનમાં આવતા ઉઠતા વિચારો મનમાંથી જ ઉઠે છે અને પાછા મનમાં જ શાંત થઈ જાય છે. તો એ જે મનમાંથી જ ઉઠ્યા એટલે એ મન છે, મનમાં જ શાંત થઈ ગયા એટલે એ પાછું મન છે. શબ્દ ઉઠે, શબ્દ બેસે, શબ્દ પહોંચે ક્યાંય રે, અને મન પાછું મનના વિચારો ઉઠે પાછા સમાય, અને એ મનના વિચારો કે શબ્દ ક્યાંના ક્યાંય જાય, શબ્દ પહોંચે ક્યાંય રે, એનો કોઈ અંત નહીં. તો એ જે શબ્દરૂપી જે સાર્થકતા છે, તત્વ શક્તિ છે, એ સમદ્રષ્ટિની અંદર છે, શીતળતામાં રહે. અને ઋષિઓની પાસે એટલું શાંત ગહેરાઈ વાળું ચિંતન હતું ત્યારે આપણે આ ગીતા કે ઉપનિષદ કે શાસ્ત્રોને આપણે સ્વીકારીએ છીએ. ઘણા ઉપન્યાસો લખાય છે, નવલકથાઓ છપાય છે, આવે છે, વંચાય છે અને પાછી લુપ્ત થઈ જાય છે, એનું નામે શોધ્યું નથી જડતું. અને વેદો આજે યુગોથી છે, વર્ષોથી, પેઢીઓથી છે આપણી પાસે, ભૂલાય છે. એમાં તથ્ય છે, એમાં વાસ્તવિકતા છે, ધર્મની, સંસ્કૃતિની, જીવનની. અને એટલે જ આપણે એને સાચવતા આવ્યા છીએ, એને સંભાળ રાખી રાખીને એનું ચિંતન થયા કરે, અને એ ચિંતન આપણને શીતળતાની અંદર, ટાઢકની અંદર લઈ જાય. સમદ્રષ્ટિને શીતળ સ્વભાવ, અને જ્યાં આ સ્વભાવ હોય, શાંત પ્રકૃતિ હોય, કોઈના પ્રત્યે કોઈ ભેદભાવ ના હોય, એને મોટાઈની ઈચ્છા ખરી? કઈ નહીં મોટાઈ ને મળે તો, મોટપણું ઈચ્છે, પણ જેની પાસે શીતળ સ્વભાવ હોય ને, શાંત સ્વભાવ વાળો, એને માન બળાય જરાય ઈચ્છા ના હોય, ના મળે તો વધારે. આમ સ્વભાવની શીતળતા, દ્રષ્ટિની સમાનતા, દ્રષ્ટિ ક્યારે પણ અનબેલેન્સ ન થવી જોઈએ. દ્રષ્ટિ અને સ્વભાવ દાંડી, ત્રાજવાની દાંડી ઉપર સરખા રહેવા જોઈએ. જ્યારે પણ માણસ દ્રષ્ટિની અંદર સમતુલા ગુમાવે, જ્યારે પોતાના વ્યવહાર અને વર્તન ઉપરની નું સંતુલન ખોઈ બેસે, ત્યારે એ જ માણસ પોતાના જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરી શકતો નથી. દ્રષ્ટિને સ્થિર રાખવી, દ્રષ્ટિ સ્થિરા યસ્ય, અવધૂતની ઉપમા, અવધૂતનું વર્ણન કર્યું છે આ શ્લોકની અંદર, કે અવધૂત કોને કેવો, કે જેની દ્રષ્ટિ સ્થિર છે, ચંચળતા ન હોવી જોઈએ. મનોવૃત્તિ સ્થિર કરવા માટે પણ સમદ્રષ્ટિની આવશ્યકતા છે. સ્વભાવને શીતળ રાખવાની પણ આવશ્યકતા છે. વારે વારે ઉગ્રતા આવી જાય, ગુસ્સો આવી જાય છે, એ ગુસ્સો ન થવો જોઈએ. શીતળતા, શાંતિ. અને જો શીતળતા ન રાખીએ સ્વભાવમાં તો મગજની, આપણા મનની જે ચિંતન શક્તિ છે એ કુંઠિત થઈ જાય, બુઠ્ઠી થઈ જાય. ઊંડું ગહેરાઈનું જે વિચારવું હોય ને તેને વિચારી શકે. એ શીતળ સ્વભાવની અંદર માણસ સ્વયં પોતાની જાતને ધીરજવાન બનાવી દે, કે ધીરજ રાખ. અને એ પણ સલંગ સૂત્રે જે વસી રહ્યા, એક ધારા પ્રવાહની અંદર જે શાંત થઈને સ્થિર થઈ ગયા છે. ગુરુગમ સગળ વિપરી છે. પોતાની એકાગ્રતામાં સ્થિર થઈને, પોતાની જાતને વશ કરીને, પોતાનામાં જ રહીને જે આગળ વધે છે એને જ ગુરુગમ પૂરી થાય, પ્રાપ્ત થાય. એવા દાસ ક્યાંથી મળે જેને વૈકુંઠનાથ ઈચ્છે. આપણે જોયું દાસત્વનું, અને આવો સેવક મળે ક્યાંથી, એની એક સૂત્રતા, એની શ્રદ્ધાની અંદર દ્રઢતા, ભક્તિમાં કે હું જે કરું છું મારા માં